આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રીના નેતૃત્વમાં દિલ્હીમાં સરહદી બાબતો અંગે બેઠક યોજાઈ. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સર્વસંમતિથી ચૂંટવા સાંસદોને પ્રધાનમંત્રીની અપીલ. 3 ઓક્ટોબરથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચેની સંભવિત બેઠકની તૈયારીઓ. અને મુંબઈમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું. ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યીએ આજે નવી દિલ્હીમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પ્રશ્ન ઉપર વિશેષ પ્રતિનિધિઓની વાતચીતનો 24મો તબક્કો યોજ્યો હતો. પોતાના પ્રારંભિક ભાષણમાં શ્રી ડોભાલે કહ્યું કે છેલ્લા 9 મહિનામાં સરહદ પરની પરિસ્થિતિમાં સુધારો થયો છે અને તે શાંતિપૂર્ણ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રહ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે બંને દેશો તેમના નેતાઓના આભારી છે, જેમણે ગયા ઓક્ટોબરમાં કઝાનમાં મુલાકાત કરી હતી અને સંબંધો માટે નવી દિશા નક્કી કરી હતી. શ્રી ડોભાલે આશા વ્યક્ત કરી કે 24મી ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો પણ એટલી જ સફળ રહેશે. તેમણે કહ્યું કે નવા વાતાવરણના કારણે બંને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં જોડાણને આગળ વધારવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં એસસીઓ સમિટ માટે મુલાકાત લેશે ત્યારે આ વાટાઘાટોનું વિશેષ મહત્વ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે આ વર્ષે 3 ઓક્ટોબરના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે સીધા સંવાદને પ્રોત્સાહન આપવાનો છે અને તે 18 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ અભિયાન દરમિયાન હજારો વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ ગામડાઓમાં જશે અને ખેડૂતોને ખાદ્ય ઉત્પાદનને વેગ આપવા માટે નવી તકનીકો વિશે માહિતગાર કરશે.
1,33,00,000 કિસાનો સે સીધા સંવાદ કિયા, 60,000 સે જ્યાદા કાર્યક્રમ હુએ, માટી માટી મેં જો પોષક તત્વ ઉસકે હિસાબ સે કૌન સી ફસલ ફસલ કી કૌન સી કિસમ પેદા હોગી ઉસકે બારે મેં એજ્યુકેટ કરને કા પ્રયત્ન કિયા, ઉસકે બડે સુપરિણામ સામને આયે હૈ. સારે કિસાનો કો સૂચિત કરના ચાહતા હું, 3 ઓક્ટોબર સે 18 ઓક્ટોબર તક ફિર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પ્રારંભ હોગા.
નવી દિલ્હીમાં આજે સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો પરિચય કરાવીને તેમનું સન્માન કર્યું હતું. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ શ્રી મોદીએ વિરોધ પક્ષના સભ્યો સહિત તમામ સાંસદોને શ્રી રાધાકૃષ્ણનને સર્વસંમતિથી ચૂંટવા અપીલ કરી હોવાનું જણાવ્યું હતું.
हम चाहते हैं कि एक साथ मिलकर के उपराष्ट्रपति जी का चुनाव में सर्वसम्मति से राधाकृष्ण जी का सपोर्ट करें, तो हमारा लोकतंत्र के लिए भी, हमारा देश के लिए भी और राज्यसभा को संचालन करने में भी बहुत उपयोगी होगी. तो पार्लियामेंट्री पार्टी के बैठक में सब पार्टी ने आदरणीय प्रधानमंत्री जी को भी धन्यवाद दिया कि बहुत ही अच्छा इंसान को उपराष्ट्रपति जी का चुनाव के लिए उम्मीदवार के रूप में उतारा गया है. हम
દરમિયાન ઇન્ડી ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે બી સુદર્શન રેડ્ડીના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર વિરોધ પક્ષોના હોબાળાના કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે તેમને રાજકીય પક્ષો તરફથી વિવિધ મુદ્દાઓને લગતી 20 મુલતવી નોટીસ મળી છે, પરંતુ તેમણે તે ફગાવી દીધી હતી. બાદમાં વિરોધ પક્ષોના સૂત્રોચ્યાર વચ્ચે ઉપસભાપતિએ શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ ચાલુ રહેતા ગૃહ બપોરે 2 વાગ્યા સુધી મોકૂફ કરાયું હતું. વિરોધ પક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રખાઈ હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાના 3 દિવસના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ડોક્ટર જયશંકર આવતીકાલે મોસ્કોમાં ભારત રશિયા આંતર સરકારી પંચના વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહયોગના 26મા સત્રની સહ અધ્યક્ષતા કરશે. તેઓ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે ચર્ચા કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય કાર્યસૂચીની સમીક્ષા કરીને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. શ્રી જયશંકર ભારત રશિયા વ્યાપાર મંચને પણ સંબોધન કરશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની બિહારમાં મતદાર અધિકાર યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન આજે નવાદા જિલ્લાના હિસુઆ ખાતે ભાજપના કાર્યકરોએ શ્રી ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. રાહુલ ગાંધી આજે નવાદાના ભગતસિંહ ચોક ખાતે એક જાહેરસભામાં સંબોધન કરશે. ગરગ્યાલે તેમણે ગયામાં એક જાહેરસભામાં સંબોધન કરતા બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા SIRનો વિરોધ કરીને આ કવાયત અંગે ચૂંટણી પંચની ટીકા કરી હતી. સોમવારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમની સાથે લાંબી વાતચીત કરી અને દાવો કર્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થશે, જેના માટે સમય અને સ્થળ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. સમગ્ર વિશ્વની નજર આ ખાસ બેઠક ઉપર ટકેલી હતી, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ બેઠક માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. શુક્રવારથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં સતત ભારે વરસાદ થતાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગે કહ્યું છે કે 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહીના પગલે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈની તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. દરમિયાન ગુજરાતમાં પણ આગામી 48 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર આજે સવારે 11 વાગ્યા સુધીમાં ખતરાના નિશાન 205.33 મીટરથી ઉપર વધીને 205.78 મીટર સુધી પહોંચ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાણીનું સ્તર વધવાનું કારણ હાથીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું છે. વધતા જળસ્તર અંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પૂરની સ્થિતિ નથી.
સરકાર ને પૂરી વ્યવસ્થાએં કી હુઈ હૈ, સ્કૂલો મેં ઠહેરને કા અરેન્જમેન્ટ, ખાને પીને કી સારી વ્યવસ્થાએં હમને કી હુઈ હૈ. કોઈ ભી બાઢ કી સ્થિતિ દિલ્હી મેં નહીં હૈ. યે પાણી કા મેક્સિમમ ચઢાવ થા જો હુઆ હૈ, ઇસકે બાદ ડાઉનફોલ કે અસર. સરકાર
દેશના પશ્ચિમી ક્ષેત્ર માટે મહત્વના એવા કચ્છના કંડલા મહાબંદરને ડ્રોન વિરોધી સુરક્ષા કવચ આપવા માટેની તૈયારીઓ થઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા આ માટેની જરૂરી કાર્યવાહી પણ આદરવામાં આવી છે. પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદુર બાદ મહત્વના એવા આ મહાબંદરની સુરક્ષા મજબૂત કરવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ઓપરેશન સિંદુર દરમિયાન કંડલા બંદરે પણ દુશ્મન દેશના ડ્રોન દેખાયા હતા, જોકે તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન મહાબંદરે બ્લેકઆઉટ કરવો પડ્યો હતો, પરંતુ હવે કંડલા મહાબંદરે ડ્રોન વિરોધી સિસ્ટમ તૈયાર કરવા માટે કવાયત આદરવામાં આવી છે. કંડલામાં હજારોની સંખ્યામાં ટેક ફાર્મ, ગોદામો સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી થયેલી છે, ત્યારે મહાબંદરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ વિકસાવવા આયોજન ઘડાયું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેરઠ કરનાલ રોડ ઉપર ભૂની ટોલ પ્લાઝા ઉપર સેનાના જવાન સાથે ગેરવર્તણૂક કરવા બદલ ટોલ કલેક્શન એજન્સી સામે કડક કાર્યવાહી કરી છે. ઓથોરિટીએ ટોલ કલેક્શન કંપની ઉપર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં આ ઘટનાને કરારની શરતોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે ટોલ એજન્સી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં અને તેના કર્મચારીઓમાં શિસ્ત જાળવવામાં નિષ્ફળ ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રીના નેતૃત્વમાં દિલ્હીમાં સરહદી બાબતો અંગે બેઠક યોજાઈ. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સર્વસંમતિથી ચૂંટવા સાંસદોને પ્રધાનમંત્રીની અપીલ. 3 ઓક્ટોબરથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચેની સંભવિત બેઠકની તૈયારીઓ. અને મુંબઈમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું. ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.